તારીખ 20/8/1996 શ્રી સમયસર ગાથા 288-292 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 259.
પ્રથમ તો જે જીવ બંધને છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના સ્વરૂપને જાણવાથી સંતુષ્ટ છે તે મોક્ષ પામતો નથી એમ કહે છે. આ દાખલામાં શું કહે છે કે મોક્ષ તો બંધપૂર્વક છે, અનાદિથી જીવની અવસ્થામાં જીવની અવસ્થા બંધ અવસ્થા ચાલુ રહે છે. એ બંધ અવસ્થાથી મુકાવું છૂટવું એનું નામ મોક્ષ છે. તો બંધ અવસ્થા છે એ એક રોગિષ્ટ અવસ્થા છે, જીવનો તે ભાવ રોગ છે. એ રોગનું નિદાન પણ થાય તો કેવી રીતે રોગ થયો એવું એક નિદાન થાય છે. પણ માત્ર નિદાન કરવાથી જ રોગ મટતો નથી, એ રોગને મટાડવાનો ઈલાજ પણ કરવો જોઈએ. સીધો ઈલાજ કરે તો પણ તે ઈલાજ કામમાં ન આવે નિદાન કર્યા વિના. અને એકલું માત્ર નિદાન કરવાથી સંતુષ્ટ થાય? ઘણા વૈદ્યો એવા હોય છે, નિદાન એનું સાચું હોય, દવા એને લાગુ ન પડે. વૈદક વિદ્યાના પણ બે ડિવિઝન છે, એક નિદાન કરવું સાચું અને એક ઈલાજ કરવો એનો. નિદાન કરવાનું જાણવાની વિદ્યા હોય ને ઈલાજ કરવાની વિદ્યા એની પાસે ન હોય. નિદાન સાચું કરે, કઈ દવા કરવી એ વિદ્યા એની પાસે ન હોય, પણ એની દવા કામમાં ન આવે, બીજી દવા ગમે આપી દે કામમાં ન આવે. બંનેનું વિજ્ઞાન હોય એને જ્યાં હોય તો એ પરફેક્ટ જ્ઞાન એની પાસે. ત્યારે અહીંયા એમ કહ્યું કે અત્યાર સુધી તો આ ભવરોગ છે એ જીવને કયા કારણથી છે એ જ ખબર નથી. શા માટે જીવ આયુષ પૂરું કરીને બીજું શરીર ધારણ કરે છે, એક પછી એક દેહ બદલાય છે, એ દેહ બદલવાનું કારણ શું? નવા નવા દેહ મળવાનું કારણ શું? અને અમુક પ્રકારના જ દેહ મળવાનું કારણ શું? આ જીવને કઈ ખબર નથી, જીવને આ વાતની કઈ ખબર નથી. સદગ્રંથોથી, જ્ઞાનીઓથી, શ્રી ગુરુ પાસેથી એ વાત એને સમજવા મળે, કેમ કે એનું નિદાન જાણે છે અને ઈલાજ પણ જાણે છે. તો નિદાન જાણતા કોઈને સંતુષ્ટ પણ થઈ ગયું, ચાલો આપણને ખબર તો પડી કે આપણને શું કરવા ભવ ભ્રમણ થાય છે. બંધનું સ્વરૂપ માત્ર જાણવાથી કાંઈ મોક્ષ ન થઈ જાય, મોક્ષ માટેનો તથા રૂપ પુરુષાર્થ કરવો ઘટે છે એ વાત કહે છે. હા, પરલક્ષે પણ એવું જણાયું હોય તો, જેમ કે જીવનું પરિભ્રમણ થાય થઈ રહ્યું છે, વાત તો ખુલ્લી છે, એમાં ન સમજાય એવી કઈ વાત છે? છતાં એની ચિંતા નહીં થવાનું શું કારણ? તો પરલક્ષ છે, પરલક્ષ છે એટલે પોતાને પોતે સામેલ કરી શકતો નથી, એમાં ઇન્વોલ્વ કરતો નથી, એટલે એની ચિંતા એને આવતી નથી. આમ છે,
અને
એમ પોતાને નથી લાગતું, પોતાને એવો ભાવ ભાસે તો ચિંતા ને વેદના થયા વગર નહીં, રોકી રોકાય નહીં, રોકવી હોય તો રોકાય નહીં. જેમ સ્વજનનું મૃત્યુ થાય તો રેડા વગર રહી શકે છે, બધાને છા ન રાખે તો રહે નહીં. ભાઈ તમે બહુ રેડ્યા, હવે તમને તમારી તબિયત ઉપર અસર થશે, તમે હવે બંધ રાખો. શું એ તો શું કરું, પણ હવે મારાથી રડાઈ જવાય છે, હું શું કરું એમ જ કે. એના કરતા આ ભયંકર પરિસ્થિતિ છે. સ્વજનનું કરતા પોતાનું એક નહીં અનંત વાર ના મૃત્યુ નો આ વિષય છે, છતાં કઈ નહીં, ખાઈ પીને મજા કરે, સમજી જાય, આનંદ કરે, ખુશખુશ ખુશખુશાલ રહે. પોતાની જાતને ઇન્વોલ્વ કરતો એટલે મોક્ષ પામવાનો જે ઉપાય છે એ ઉપાયની આચાર્ય મહારાજ ચર્ચા કરવા માંગે છે. એટલે આ વાતને છેડી છે એમણે અહીંથી કે તું બંધનું સ્વરૂપ જાણ, પણ મોક્ષ માત્ર સ્વરૂપ જાણવાથી કાંઈ સંતુષ્ટ થવા જેવું નથી, તો એથી કંઈ મોક્ષ નહીં પામ. મોક્ષ તો મોક્ષનો ઉપાય કરવાથી તું પામીશ એમ કહેવું છે. એ વાતને એજન્ડા ઉપર લેવી છે. ગાથા કી છે, જણામ કોવિ પુરુષો બંધન યમી ચિરકાલ પડીબદ્ધો તેમમ મંદ સાહવમ કાલમ ચો વ્યાણ દે તસ દૈણવી કુણદી છેદમ ન મુચદે તેણ બંધન વસોસમ કાલેણ બહુગેણ વીણ સો નરો પાવદી વિમોખમ યકમ બંધનાનમ એ દે સઠ્ઠી સયડી મેમ અણુભાગમ જાણંતો વિ ન મુચદે મુચદે શોચે વજદે શુદ્ધો. બંધનમાં ઘણા કાળથી બંધાયેલો કોઈ પુરુષ તે બંધના તીવ્ર મંદ એટલે આકરા ઢીલા સ્વભાવને અને કાળને એટલે આટલા બંધન આ કાળથી છે એમ જાણે છે, પરંતુ જો તે બંધનને પોતે કાપતો નથી તો તેનાથી છૂટતો નથી. દ્રષ્ટાંત લીધું છે જેવી રીતે કરીને, કોઈને દોરીથી બાંધો હોય, મજબૂત બાંધો હોય કે ઢીલો બાંધો હોય, થોડા કાળથી બાંધ્યો હોય કે લાંબા કાળથી બાંધ્યો હોય, એમ જાણવાથી તો કંઈ મોટે મટે નહીં, દોરીને કાપવી જોઈએ. અને બંધનવશ રહેશો તો રહેતો થકો ઘણા કાળે પણ તે પુરુષ બંધનથી છૂટવા રૂપ મોક્ષને પામતો નથી. એ દ્રષ્ટાંત છે. એવી રીતે જીવ કર્મબંધનોના, હવે કર્ણાનું યુગનો વિષય છે, કર્મબંધનનો વિષય છે એ કર્ણાનું યુગનો વિષય છે, કેવી રીતે જીવ કર્મબંધનોના પ્રદેશ, સ્થિતિ, પ્રકૃતિ તેમજ અનુભાગને જાણતા છતાં પણ અને એના ઉદયભાવોને પણ જાણે લ્યો છે. ઘણી સ્થિતિઓ છે, પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ અને અનુભાગ એ બંધના ચાર પડખા છે. પછી ઉદયમાં ઉદય, ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય એવા ચાર પ્રકાર બીજા છે પાછા. આ બધા જે કર્મના પર્યાયો છે એને જાણે, કદાચ કર્ણાનુયોગ દ્વારા જાણે, પણ એ જાણવા માત્રથી કર્મબંધથી છૂટે નહીં. પરંતુ જો પોતે રાગાદીને દૂર કરીને શુદ્ધ થાય તો જ છૂટે છે. ક્યારે છૂટે? કે રાગનો અભાવ કરે ત્યારે, રાગને મટાડે ત્યારે. કેમ કે ભાવમાં તો જીવને રાગ બંધન છે, રાગ બંધન અને દ્વેષ બંધન, એ બંધન બે છે. એને દૂર કરે એટલે એનો નાશ કરે, એનો અભાવ કરે તો મુક્ત દશા પ્રગટ થાય. કેવી રીતે એનો નાશ કરવો એ વિષયની ચર્ચામાં લેવો છે. ટીકા: આત્મા અને બંધનું દ્વિધાકરણ, એટલે કે આત્મા અને બંધને જુદા કરવા, જુદા પાડવા, એનું નામ મોક્ષ છે. મોક્ષ કોનું નામ છે? કે આત્મા અને બંધને જુદા કરવા, જુદા પાડવા, એનું નામ મોક્ષ છે. બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ છે એમ કેટલાક કહે છે. અર્થાત બંધના સ્વરૂપને જાણવા માત્રથી જ મોક્ષ થાય છે એમ કેટલાક કહે છે. એનું કારણ શું છે એમ કહેવાની પાછળ, કે જાણ્યા વિના પણ ઈલાજ સાચો ન થાય મોક્ષનો. પહેલા તો જાણવું જોઈએ ને, પહેલા તો જાણવું જોઈએ ને, પહેલા તો જાણવું જોઈએ. ત્યાં વજન ગયું, આ વજન જવા માટે પછી ત્યાં ત્યાં જ કે એ જાણવા માટે કર્ણાના યુગમાંથી ઉતર ન આવે. એટલો બધો વિસ્તાર છે, એટલો બધો વિસ્તાર છે કર્ણા યુગનો. એને બધું પ્રયોજનભૂત ન હોય તો પણ એ જાણવામાં રોકાઈ જાય, ભજન ક્યાં હોય તો જાણવામાં રોકાઈ જાય છે. એટલે એમ કહે છે કે બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ છે એમ કેટલાક કહે છે. એ વાત અર્ધ સત્ય છે. એનું જ્ઞાન હોવું પણ જરૂરી છે અને એટલા જ્ઞાન માત્રથી મોક્ષ થાય એમ પણ છે નહીં. પણ એટલો કોન્સેપ્ટ, કન્ક્લુઝન એવી રીતે કાઢે કે બંધના સ્વરૂપનું જ્ઞાન કરવાથી મોક્ષ છે, તો એ કન્ક્લુઝન ખોટું છે. આમ છે એમ કેટલાક કહે છે તે અસત છે, તે સત્ય નથી. અર્ધ સત્ય છે એમ એનો કીધું છે, તે અસત છે. કેમ કે મિથ્યા અભિપ્રાય મળી ગયો, ખોટો અભિપ્રાય મળી ગયો કે જાણવા માત્રથી મોક્ષ થશે, તે અસત છે. કર્મથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર મોક્ષનું કારણ નથી. માત્ર એ જાણે મોક્ષનું કારણ નથી, પછી આગળ ચાલવું પડશે. ન જાણવું એમ નથી કીધું, બંધના સ્વરૂપનું જ્ઞાન ન કરવું એમ નથી કીધું હા પાછું. કેમ કે એ જાણવું પણ જરૂરી છે, પણ એટલા માત્રથી મોક્ષ થઈ જાય એમ બનવાનું એટલી અપેક્ષા નથી. મર્યાદા સમજવી જોઈએ. કેમ કે એક દ્રષ્ટાંત આપે છે, જેમ બેડી યાદીથી બંધાયેલાને બંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર બંધથી છૂટવાનું કારણ નથી. એને બેડીથી હાથ બાંધી લીધા, અહીંયા બહુ મજબૂત બેડી છે અથવા નબળી બેડી છે જે કાંઈ હોય છે, અને આટલા વખતથી આ બેડી હાથમાં નાખી છે એ બધું જાણ્યું, એથી કાંઈ એને બેડીથી મુક્ત ન થાય. બેડી ખોલે ત્યારે એને મુક્ત દશા થાય. તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધના સ્વરૂપનું જ્ઞાન માત્ર કર્મબંધથી છૂટવાનું કારણ નથી. આથી આ કથનથી જેવો કર્મબંધના પ્રપંચની રચનાના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે, જો પ્રપંચ એટલે અહીંયા વિસ્તાર, પ્રપંચ એટલે કાવા દાવા ને રૂઢિ અર્થ એવો થાય કે પ્રપંચ એટલે કોઈ હાથું ખોટું કરે એનું નામ માયાચારી કરે એનું નામ પ્રપંચ છે એ વાત. પ્રપંચ એટલે વિસ્તાર, શાસ્ત્ર ભાષામાં પ્રપંચનો અર્થ વિસ્તાર થાય છે, પંચાસ્થી કાયમાં તો અધિકાર છે. નવ તત્વ પ્રપંચ વર્ણન એટલે નવ તત્વનું વિસ્તારથી વર્ણન, પ્રપંચનો અર્થ શાસ્ત્ર ભાષામાં વિસ્તાર થાય છે. બોલો, ગુરુજી અર્થ પકડવો નહીં કે. આથી આ કથનથી જેવો કર્મબંધના વિસ્તારની રચનાના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે, એટલે કરણાનું યોગનું ઘણું જ્ઞાન હોય તો તેમને ઉઠાપવામાં આવે છે. ઠીક, તેને સ્થાપવામાં નથી આવતો પણ તેને સ્થાપવામાં આવે છે. એમ નહીં ચાલે, એમ ન ચાલે, આથી આગળ ચાલવું પડશે. એમ કે સરસ છે, સંસ્કૃતમાં તો બહુ સરસ વચન છે. એતેન એટલે તે કારણથી કર્મબંધ પ્રપંચ રચના પરિજ્ઞાન માત્ર સંતુષ્ટા ઉત્થાપયંતે, એને મેં ઉત્થાપીએ છીએ. ઠીક, આચાર્યનો વચન છે. કર્મબંધનો વિસ્તાર જાણે એને અહીંયા અમે આદર કરતા. ભાવાર્થ, બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે એમ કોઈ અન્ય મતે માને છે. જો અહીંથી અન્ય મત થઈ ગયો, જીન મત ન રહ્યો. બંધનું સ્વરૂપ જાણવું એ અન્ય મત નથી, પણ કેમ કે એ તો કર્ણાનુયોગનો વિષય છે, ભગવાનની વાણીમાં એ વિષય, દિવ્ય ધ્વનિમાં એ વિષય આવે છે. પણ એમ એનો પછી સારાશ કન્ક્લુઝન કાઢે કે જાણવા માત્રથી જ મોક્ષ છે, એનો મોક્ષ થવા વિશેનો અભિપ્રાય બિલકુલ જુઠ્ઠો છે, મિથ્યા છે, અથવા વિપરીત છે. સીધો વિપર્યાસ આવ્યો. કર્મબંધનું સ્વરૂપ જાણ્યું અને જાણવાથી મોક્ષ એમ જાણ્યું, ત્યાં અભિપ્રાયનો વિપર્યાસ થઈ ગયો. અન્ય મતિમાં નાખ્યા, જીનાગમ વાંચ્યા પછી. કેમ કે કર્મનો થિયરી અને કર્મબંધનો અને બધો વિસ્તાર જૈન મત સિવાય ક્યાંય નથી. કોઈ કોઈ આસ્તિક મૂર્તિ 84 લાખની છે, 93 થોડી બધી વાત કરી છે, આત્માને પુણ્ય પાપના કર્મો બંધાય છે, પણ એનો જે વિસ્તાર જૈન આગમમાં છે એ કેવળ જ્ઞાન અનુસાર અત્યારે પણ ષટ્ખંડ આગમ આદિ અને ગોમઠસાર આદિ શાસ્ત્રોમાં છે. એ કેવળ જ્ઞાન અનુસાર પરંપરાએ ચાલી આવેલી વાત આચાર્યએ ટકાવી રાખી છે, એ જીનાગમ સિવાય નથી. પણ એ જીનાગમ વાંચીને અભિપ્રાયમાં ફેર પડે તો અન્ય મત થઈ જાય. હા, આઠ કર્મની પૂજા કરે છે, સતાંબરમાં આઠ કર્મની પૂજા કરે છે, દિગંબરમાં કરે છે, ચાલ્યું છે, બહુ ખબર નથી આપણને, પણ ચાલ્યું છે. ભાઈ, પૂજવા યોગ્ય તો દેવગુરુને શાસ્ત્ર છે, પૂજવા યોગ્ય તો દેવગુરુને શાસ્ત્ર છે. આઠ અષ્ટકર્મ નિવારણ પૂજા છે. ઠીક વાત છે, એ વાત હજી કઈ ઠીક છે. એ નામ છે ને રાજુભાઈ ખબર છે. પછી આપણે બીજી રીતે એને પાઠા ફેર નહીં જોઈએ. ઠીક છે, જેમ હોય એમ લેવું. આપણે સાચું હોય તો સાચું કરવાનું, ખોટું હોય સાચું એને ખોટું ન કરવાનું, ગમે એનો હોય. કારણ કે આઠ કર્મનું નિવારણ કરવું એ તો વિતરાગ દેવના ઉપદેશમાં પણ આવી જ છે. તો આઠ કર્મના નિવારણ અર્થે કોઈ પૂજા કરે એક વાત છે, એમાં કંઈ આપણને વાંધો લેવાની જરૂર હા આવે છે. ધૂપમાં એ જ વાત આવે છે. આપણે ધૂપનો અર્ઘ આવે છે ત્યારે અષ્ટકર્મ દહનાય રૂપમ નિર્વામ તે સ્વાહા આપણામાં આવે, દિગંબરમાં આવે છે. એ જે વાત બરાબર હોય ને તો બરાબર જ લેવી જોઈએ ને, પછી જ્યાં જ્યાં હોય ત્યાં. હા, એ બધું હવે અત્યારે તો ક્રિયાની મુખ્યતા થાય ત્યાં ભાવની મુખ્યતા છૂટી જાય, બહુ સ્વાભાવિક છે. જ્યાં ક્રિયાની મુખ્યતા થાય ત્યાં ભાવની વાત એકદમ ગૌણ થઈ જાય અથવા લોપાઈ જાય, એ બનવા જોઈએ છે. બધાય ભાવાર્થ, બંધનું સ્વરૂપ જાણવાથી જ મોક્ષ છે જેમ કોઈ અન્ય મતિ માને છે તેમની એ માન્યતાનું આ કથનથી નિરાકરણ જાણવું. નિરાકરણ છે એ જરા હળવો શબ્દ છે. આચાર્ય મહારાજે તો હું ઉઠાપું છું એમ કે છે, શું એ અન્ય મતના અભિપ્રાયને ઉઠાપું છું સુધી ઉઠાપાની વાત કરે છે. જાણવા માત્રથી જ બંધ નથી કપાતો, બંધ તો કાપવાથી જ કપાય છે. સંક્ષેપમાં વાત કરી દીધી જયચંદજીએ, સંક્ષેપમાં વાત ચોખ્ખી કરી નાખી છે. હવે એમ કે છે કે બંધના વિચાર કર્યા કરવાથી પણ બંધ કપાતો નથી એમ હવે કે છે. જાણ્યું એમ તો નહીં પણ એનો વિશેષ વિચાર કર્યો, ઊંડો વિચાર કર્યો, ઠીક ગહન વિચાર કર્યો તો બંધ કપાઈ જાય કે ન? બંધને કાપવો કેવી રીતે? કે બંધનો ઘણો વિચાર કરીએ તો બંધ કપાય કે ન કપાય? ન કપાય એમ કે છે. જહં બંધે ચિંતંતો બંધન બદ્ધોણ પાવદી વિમોખમ, તહ બંધે ચિંતંતો જીવો વીણ પાવદી વિમોખમ. જેમ બંધનથી બંધાયેલો પુરુષ બંધનો વિચાર કરવાથી મોક્ષ પામતો નથી, અર્થાત બંધથી છૂટતો નથી. બેડીને બંધ છે, સોનાની બેડી હોય, બહુ સારી બેડી છે, હાથને શોભા આપે એવી, ઠીક કડાને બંગડી કરે છે ને એવી રીતે એમ શુભ ભાવ બંધ છે એને શાસ્ત્રમાં સોનાની બેડી કહી છે. જીવને સારો લાગે છે, આ ભાવ સારો લાગે છે એ વાત, સોનાની બીડી સારી લાગવા જેવી વાત કેટલી સમજણ વાળી છે એ સમજવા જેવું. એ બંધને સમજતો પણ બંધનો યથાર્થ વિચાર કરે કે શુભ ભાવ પણ બંધ છે અને એમાં કેવા કેવા પ્રકાર છે, એના ફળ કેવા કેવા છે, એના પ્રદેશ સ્થિતિ અનુભાગ કેવા હોય, ઘાતીના કેવા હોય, ઘાતીના કેવા હોય, વિસ્તાર તો ઘણો છે. તો એથી કાંઈ મોક્ષ પમાતું નથી, એનો ગમે એટલો વિચાર કરે તો પણ મોક્ષ પમાય એમ. જીવ પણ બંધનો વિચાર કરવાથી મોક્ષ પામતો સમજણ આવે. એક બીજી વાત છે, મોક્ષ પામવાનો ઉપાય કોઈ બીજા પ્રકારે છે એમ અહીંયા વાતને સંકેત રૂપે મૂકી છે. એ બીજો ઉપાય કહેવો છે ને એટલે ત્યાંથી એ વાતને અનુસંધાન કરવું. ટીકા. બંધ સંબંધી વિચાર શૃંખલા મોક્ષનું કારણ છે એમ બીજા કેટલાક કહે છે. અન્ય મતિનું કીધું ને, જયચંદજી અન્ય મતિમાં નાખ્યા, એ એમને પોતાના ઘરની વાત નથી કરી. હવે પછીની ગાથામાં આચાર્યશ્રી પણ એ વાત કરવા માગે છે. બીજા કેટલાક, બીજા એટલે કોણ? અન્ય મતિ એમ કહેવું છે. કેટલાક અન્ય મતિઓ એમ કહે છે કે બંધ સંબંધીની વિચાર શૃંખલા, શૃંખલા એટલે સાંકળ, આમ બંધ થાય પછી આમ બંધ થાય પછી એનાથી આવો બંધ થાય પછી આવો બંધ થાય એ મોક્ષનું કારણ છે. એ વિચાર શૃંખલા જ મોક્ષનું કારણ છે. બંધ ચિંતા પ્રબંધો મોક્ષ હેતુ અત્યંતે તદપી અસત, તે પણ અસત છે, તે પણ અસત છે. ખોટો અભિપ્રાય છે એ વાત બિલકુલ. એવી રીતે મોક્ષ થાય, મોક્ષનો ઉપાય એ પ્રયોજનભૂત વિષય છે. બે પ્રયોજનભૂત વિષય છે, એક શુદ્ધ આત્માનું સ્વરૂપ છે એ પ્રયોજનભૂત વિષય છે, અને એ શુદ્ધ આત્માનું સ્વરૂપમાં શુદ્ધ એને પામવું કેવી રીતે કે જેથી અવસ્થાની અશુદ્ધિ મટે અને શુદ્ધિ પ્રગટ થાય. જે શુદ્ધાત્માને પામતા શુદ્ધિ માટે શુદ્ધિ થાય એનો ઉપાય છે. આ બે પ્રયોજન ભૂત વિષયમાં જો જીવ વિચારપૂર્વકની ભૂલ કરે, બુદ્ધિપૂર્વકની ભૂલ કરે, તો તે ગ્રહિત મિથ્યાત્વમાં આવી જાય. પછી એ એવા ગ્રહિત મિથ્યાત્વમાં હોય અને સાચા દેવગુરુ શાસ્ત્રની પૂજા ભક્તિ કરતો દેખાતો હોય, સાચા શાસ્ત્રો માટે મંદિરમાં જઈને વિતરાગ દેવની સહિત નિગ્રંથ ગુરુને માને, પણ એનું ગ્રહિત મિથ્યાત્વ સાધું રહી જાય. છોડ પણ એમ કહેવાય કે વિતરાગ દેવગુરુને શાસ્ત્રને માને તે જૈનમતી છે, અને એને ન માને તે અન્યમતી છે, અથવા બીજાને માને એને ન માનીને બીજાને માને તે અન્યમતી છે. સૂક્ષ્મપણે એમ છે કે એને માને તો પણ પ્રયોજન વિષયમાં ભૂલ કરે, બુદ્ધિપૂર્વકની ભૂલ કરે, તો તે ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ. એના ઉપર પંડિત રોડરમલજીએ આખો સાતમો અધિકાર એના ઉપર લખ્યો. જૈના ભાષી મિથ્યા દ્રષ્ટિ આભાસ થયો એટલે અન્ય મતમાં ગયો, આભાસ થયો એટલે ક્યાં ગયો? જેમ જેમ આગળ ચાલો તેમ તેમ જવાબદારી વધતી જાય. એ સ્વાધ્યાય નહોતો કરતો ત્યાં સુધી, વાતથી અજાણ્યો હતો, ખબર નહોતી, ક્ષમ્ય છે. હવે એને સમજણ પડી પછી જવાબદારી સમજણ પર નિર્ણય થાય પછી જવાબદારી વધે છે. અને એ તો લૌકિકમાં પણ એમ છે, હાયર ધી પોસ્ટ હાયર રિસ્પોન્સિબિલિટી. તમારી જેટલી ઊંચો દરજ્જો હોય એટલી તમારી જવાબદારી પણ વધારે જ હોય. સીધી વાત છે. શું કે છે? બંધ સંબંધી વિચાર શૃંખલા મોક્ષનું કારણ છે એમ બીજા કેટલાક કહે છે, તે પણ અસર છે. તે પણ અસર છે. કર્મથી બંધાયેલાને બંધ સંબંધી વિચારને શૃંખલા મોક્ષનું કારણ. કર્મથી બંધાયેલાને જ્ઞાનીની વાતમાં લીધી, એ મુક્ત થઈ રહ્યા છે એ તો કર્ણાનુયોગ વાંચે ને છૂટતા જાય, કેમ કે એ તો ઉપાય કરતા કરતા વાંચે છે. બીજી રીતે વિચારીએ તો રાગ બંધ છે. રાગ થી વિજ્ઞાન કરનાર જ્ઞાની ને રાગ ને જાણતા રાગ થી મુકાય છે, પણ જે રાગ ને વિજ્ઞાન કરતો નથી એ રાગ ને જાણતા રાગ થી મુકાતો નથી. રાગ ને તો બે જાણે છે, મને ફલાણો રાગ થયો. જ્ઞાની પણ જાણે કે મને આવો રાગ થયો, અજ્ઞાની પણ જાણે કે મને આવો રાગ. એક વિજ્ઞાન કરે છે, મુકાય છે, એ વિજ્ઞાન નથી કરતો તે મુકાતો, એની ચિંતા કરે, એનો ખેદ કરે છે, ઠીક, જેથી કે એનો નાશ ન થાય. રાગ આવ્યો એનો ખેદ કરે, એની ચિંતા કરે, તેથી કે એનો નાશ ન થાય. વિજ્ઞાન કરે તો નાશ થાય એમ કહે. આખું પ્રકરણ વિજ્ઞાનનું ચાલશે. કેમ કે જેમ બીડી આદિથી બંધાયેલાને તે બંધ સંબંધી વિચાર શૃંખલા એટલે વિચારની પરંપરા બંધથી છૂટવાનું કારણ નથી, તેમ કર્મથી બંધાયેલાને કર્મબંધ સંબંધી વિચાર શૃંખલા કર્મબંધથી છૂટવાનું કારણ નથી. કર્મબંધ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ શુભ ધર્મ ધ્યાન વડે જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં આવે છે. શું કહે છે કે આ કથનથી કર્મબંધ સંબંધી જે વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ શુભ ધર્મ ધ્યાન છે, કર્મબંધ સંબંધી વિચાર શૃંખલાત્મક શું છે? શુભ ભાવ છે. કર્મની થિયરીનો વિચાર કરે એ શું છે? શુભ ભાવ છે, વિશુદ્ધ ધર્મ ધ્યાન એટલે શુભ ભાવ, ધર્મ ઓલું ન દેવું. વિશુદ્ધ ધર્મ ધ્યાન એટલે આત્માનો વિતરાગ ભાવ અહીંયા, કેમ કે એના વડે કઈ બુદ્ધિ અંધ ન થાય, એના વડે બુદ્ધિ ધર્મ ધ્યાન થી કઈ બુદ્ધિ અંધ ન થાય. આ તો એવું ધર્મ ધ્યાન લીધું કે જેનાથી બુદ્ધિ અંધ થાય. અંધ કેમ થઈ? કે એનાથી મોક્ષ મહિનો માટે એને અંધ બુદ્ધિ વાળો થી કર્યો. ઠીક, સીધી વાત કહીએ તો આચાર્ય દેવે એને આંધળો કહી દીધો. જરા કડક લાગે, કઠોર લાગે. આચાર્ય દેવને તો કરુણા ઘણી છે, વધારે કરુણા છે, એટલે જરાક જોરથી એ છે. અને તે એને કહે છે કે જે સહન કરી શકે એને કહે છે, જે સહન ન કરી શકે એને ન કહે. એટલે અહીંયા શિષ્ય પણ એ બોલ્યો કે એને ગમે એવો પશુ કે અંધ કે ગમે તે કે, હા ગમે તે કે, એમ કે સાહેબ આપ સાચું કહો, જે કહો છો એ બધું બરાબર જ યોગ્ય જ કહું છું, હું એવો જ છું, એ તો રખડું છું. હવે કરવા માટે તો આપના ચરણમાં આવ્યો છું. એમ જ બી સીધું લે એ કૃપાળુદેવના સમકાલીન હતા, કૃપાળુદેવના પણ કોમ્યુનિકેશનના સાધનો નહોતા, એટલે કોઈ જ્ઞાની ક્યાં હોય કંઈ ખબર પડે. 100 વર્ષ પહેલાં ત્યાં સમુદાય એમના ગુરુ એમને એમ કીધું હતું, આંધળો છો તમે, શિખરને યાત્રા બહુ કરે છે અને ઉપવાસ તો હજારો કરે નાખે, એટલી બધી ક્રિયાઓ કરેલી સુલભ થઈ ગયેલા. પછી લખે છે આત્મકથામાં, એનું મને અભિમાન પણ ઘણું થઈ ગયું હતું, એનું મને અભિમાન પણ ઘણું થઈ ગયું હતું. બહુ સરળતાથી લખે. પછી કે મારા ગુરુ એ કીધું, હું સિદ્ધ ક્ષેત્રમાં ગયો, સિદ્ધ ક્ષેત્ર ગણાય છે, સમય કરતો તથા સિદ્ધ ભગવાનના ત્યાં દર્શન કર્યા કે ન કર્યા? તો નાના, ત્યાં ક્યાં સિદ્ધ ભગવાનના દર્શન થાય છે? ત્યાં નથી કાંઈ તો આંધળો જ વાળી ફરી ગયા, કુતોર લઈને એમ કાંઈ દર્શન થાય તો ફરીને કીધું, આંધળો છો જાણનારને જાણતો નથી, બસાતલા શબ્દો જાણ એમાંથી એ દુપડખું પડળ ખસી ગયા, મિથ્યાતના પડળ જ્ઞાન, આત્મજ્ઞાન. પછી તો આત્મજ્ઞાનમાં તો સમય જ્ઞાન દીધી કે એમનું છે ને, બહુ સારી, બહુ સારો ગ્રંથ છે. શું કહ્યું? આ કથનથી કર્મ સંબંધી વિચાર શૃંખલાત્મક વિશુદ્ધ ધર્મ ધ્યાન વડે, એટલે શુભ ભાવરૂપી ધર્મ ધ્યાન વડે, જેમની બુદ્ધિ અંધ છે તેમને સમજાવવામાં, કોને અહીંયા લીધા? આચાર્ય મહારાજે સામે, કે જેઓ કર્ણાનુયોગનો અભ્યાસ કરીને મંદ કષાયમાં આવ્યા. વિશુદ્ધ ધર્મ ધ્યાન એટલે કર્ણાનુયોગનો અભ્યાસ કરે એટલે કષાય સહેજે મંદ થાય, કેમ કે જીવને કેવા કેવા અપરાધ થાય છે, એનાથી કેવી રીતે બંધાય છે અને કેવા ફળ મળે છે એ બધી વાત એમાં આવે, એ ફળ ભોગવવા એને ક્યાં જવું પડે એ બધી વાત આવે. એટલા માટે કષાય મંદ થઈ જાય. પણ એ કસાય મંદ થયો કર્ણાનુયોગના અધ્યયનથી, કસાય મંદ થયો એટલે મને એટલો લાભ થયો, એ અભિપ્રાય અભિપ્રાય એને સંતુષ્ટ થયો. કસાયની મંદતાથી અને જ્ઞાનના ક્ષયોક્ષમથી એ સંતુષ્ટ થઈ ગયો. એવા જીવને અહીંયા બોધ્યંતે, બોધ્યંતે એટલે સમજાવવામાં, બોધ આપવામાં આવે છે. એવા જીવને બંધ ચિંતન તો જીવો વિરણ પાવજી મોક્ષમાં. કે બંધોત્રણની ચિંતા કરવાથી, પણ એમ કે બંધોત્રણની ચિંતા કરે તો કસાય તો મન થાય જ નહીં, આવો મન થાય આવો મન, વિચાર શૃંખલા ચિંતાનો ગુજરાતી કર્યું છે, વિચાર શૃંખલા છે ચિંતાનો, એનો અર્થ ચિંતાનો અર્થ વિચાર પણ થાય છે, બહુ વાંધા નહીં અનુવાદ કર્યો છે. ચિંતયન બંધોના વિચાર કરવાથી, બંધનથી બંધાયેલા પુરુષ બંધાન ચિંતયન, ચિંતયન એટલે ચિંતન કરવું તે, ઠીક ચિંતન ચિંતન કરવું તે જો ઠીક ઠીક વાત છે. ચિંતન કરો, ચિંતા કરો, ચાલો બે વાત જો તો એમાં કંઈ વાંધો નથી. ચિંતન ચિંતા ચિંતન કરો અથવા ચિંતા કરો. કલ્યાણ માન્યું એને એમ કીધું કે એની બુદ્ધિમાં અંધતા આવી ગઈ, એની બુદ્ધિમાં અંધતા આવી ગઈ એમ. શાસ્ત્ર વાંચ્યો ને બુદ્ધિમાં અંધતા આવી ગઈ, આમ કેમ થયું? સત્શાસ્ત્રમાં વિપર્યાસનું નિમિત્તત્વ નથી, ઠીક ભગવાનની વાણી છે કે જીન વાણી છે, દિવ્ય ધ્વનિમાં પણ વિપર્યાસનું નિમિત્તત્વ નથી, છતાં પણ સમોસરણમાં પણ નિમિત્તો ઉત્પન્ન થયા અને સત્શાસ્ત્ર વાંચીને પણ જૈનાભાસી થાય છે, જૈનો પણ જૈનાભાસી થાય છે, અન્ય મૃત્યુ તો થાય નથી, નહીં થાય છે, શક્યતા છે, નિમિત્તત્વ નહીં હોવા છતાં પણ એમ. એટલે ત્યાં નિમિત્ત પ્રધાનતા લેવાતી નથી, પણ ત્યાં ઉપાદાનની પ્રધાનતા લેવા આવે. એ અવળો હાલ્યો કે એની અવળાઈને લઈને આવેલો છે નિમિત્તને કારણે એમ લેવું, એ ન્યાય સંપન્ન છે. માને વિચારને હારમાળા હાલે ત્યાં સુધી વાંધો નથી, પણ એને એ લાભનું કારણ માને, મોક્ષનું કારણ માને, એટલે એનું વિપરીત અભિપ્રાય છે. ચિંતાને બહુ હારમાળા છે, શૃંખલા એટલે સાંકળ છે, શૃંખલાનો સીધો શબ્દાર્થ થાય છે સાંકળ, એક પછી એક પછી એક પછી જે સાંકળના કોડા કોડા આવે એનું અનુસંધાન ચાલે એ સંબંધીને વિચારો. પણ ભગવાનની વાણી સિવાય જ કર્મનો યોગ આવે નહીં, કેમ કે કર્મના પરમાણુ કેવળ જ્ઞાન સિવાય દેખાય નહીં, એટલે જ્ઞાન જ સર્વજ્ઞ સિવાય બીજી રીતે ઉત્પન્ન થાય એવું નથી, એની જાહેરાત જ સર્વજ્ઞ સિવાય ન થાય, એનું મૂળ જ સર્વજ્ઞ છે. અને એ સર્વજ્ઞની પરંપરાથી આચાર્યો વાત કરે છે, આચાર્યોને બુદ્ધિ ગમ્ય છે, બુદ્ધિમાં બેસે છે પણ પ્રત્યક્ષ નથી. આચાર્યોને કે ગણધરને કર્મના પરમાણુની જે પ્રદેશ પ્રકૃતિ સ્થિતિનો ભાગ છે એ બંધનના એ પ્રત્યક્ષ નથી, પરોક્ષ રીતે સ્મૃતિ જ્ઞાનમાં પોતાને સંમત છે અને તેથી તે પોતાની રચનામાં સાંભળેલી વાતને સંમત કરીને મૂકે છે, એટલી વાત છે. અને બંધ એ તો પોતે બંધ કાપતા જાય છે, બંધની વાત કરતા કરતા બંધ કાપતા જાય છે. બંધ કાપવાનો જે ઉપાય છે વેદનાને એમને ચાલુ છે, શાસ્ત્ર લખે છે ત્યારે પણ વિજ્ઞાન ચાલુ છે. જંગલમાં શાસ્ત્ર લખતા હોય એ કલમ ચાલે, તાડપત્ર ઉપર જે ખોદતા જાય એનાથી ભિન્ન, એનો જે વિકલ્પ આવે એનાથી વિકલ્પ છે, અલ્પબંધ છે, લખવાનો જેટલો વિકલ્પ છે એટલો અલ્પબંધ છે. શાસ્ત્રનું ક્ષતિ હોવાને કારણે એટલો વિકલ્પ આવ્યો, તે જ થતાં ધ્યાનમાં રહી જાય છોકરો ધ્યાને ચડી જાય અને મોક્ષ પામી જાય. જ્યાં બંધ પુરુષાર્થ થાય ત્યાં વિકલ્પ છે, તીવ્ર પુરુષાર્થ થાય ત્યાં નિર્વિકલ્પ થઈ જાય. આવી દશામાં ઝૂલતા ઝૂલતા એમને કરુણાથી, નિષ્કારણ કરુણાથી શાસ્ત્રો લખ્યા. પાત્ર જીવને લાભનું કારણ થાય છે, એ જ શાસ્ત્રો અપાત્ર જીવને પોતાની યોગ્યતાને લઈને નુકસાન થાય છે. એ શાસ્ત્રોને લઈને એને એમ લેવું સીધું. કર્મબંધ ની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. શું કે છે? ત્યાં અટકવું નહીં. કર્મબંધ નો વિષય શાસ્ત્રમાં આવે કરણાનો યોગ નો, તો ત્યાં મન લાગ્યું રહે એવી રીતે અટકવું નહીં એમ કે છે. જયચંદજી જરા શું ચોખ્ખું કરે છે, પોતે પણ વિદ્વાન છે, પંડિત છે અને જ્ઞાની પણ છે. શું એટલે પોતાના અનુભવથી ચોખ્ખું કરે, મન ન લાગ્યું રહે કેમ કે વિષય એટલો બધો સૂક્ષ્મ અને લાંબી લાવવાનો છે કે એમાં ઉતરાય પછી એમાંથી બહાર કાઢવા એને મુશ્કેલ પડે. કરણાન યુગમાં ઉતર્યા પછી એને એમાંથી બહાર કાઢવા મન લાગ્યું રહ્યા એમાં અટકી જશે. કર્મબંધ ની ચિંતામાં મન લાગ્યું રહે તો પણ મોક્ષ થતો નથી. એ તો ધર્મ ધ્યાન રૂપ શુભ પરિણામ છે, ચોખ્ખું એમને કહ્યું છે જયચંદજી. એ તો આચાર્ય એને વિશુદ્ધ ધર્મ ધ્યાન દીધું. તો કહે છે કે શુભ બાબત છે, વિશુદ્ધ શબ્દ સિવાય શુદ્ધમાં વિશુદ્ધિ છે ખરી, ગર્ભિત શુદ્ધિ છે એને, એટલા માટે એને વિશુદ્ધિ કહેવામાં આવે છે. પણ એમને તો સાદી ભાષા લઈ લીધી કે તો શુભ પરિણામ છે, પછી આગળ કાંઈ વાત દેવા જેવી નથી. જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને અહીં ઉપદેશ છે. ખાસ કરીને સમયસારમાં તો અનેક પ્રકારે શુભ પરિણામથી સંતુષ્ટ થાય અને મોક્ષ માને એને ઉપદેશ દેવામાં આવ્યો છે. અશુભ વાળાને નથી અમે રાખ્યા. ઘણી જગ્યાએ માણસ સંસ્કાર કરે છે ને કે આવી બધી વાતોથી પસંદ થઈ જાય સમયસાર વાંચીને, એનું શું કરશું? તો ભાઈ સમયસારની અંદર તો જે શુભ ભાવમાં આવ્યો છે અને અશુભ જેનું ઘટી ગયું છે એવા જીવને અમે રાખો છો. એવી કાચી ભૂમિકા વાળાને અમે રાખો નથી કે સ્વચ્છંદે ચડી જાય. સ્વચ્છંદે ચડી જાય એવા જીવને અનુલક્ષીને સમયસારનો ઉપદેશ, સ્વચ્છંદે ન ચડે અને શુભમાં અટકો હોય એની અટકણ છોડાવવા અને મોક્ષ માર્ગમાં લઈ જવા માટે ઉપદેશ છે. એની મર્યાદા સમજવી, અપેક્ષા ન સમજાય તો બીજા બીજા તર્ક વિતર્ક ઉઠ્યા વિના રહે નહીં. ખોટા તર્ક વિતર્ક ઉઠે શું કે છે? જેઓ કેવળ શુભ પરિણામથી જ મોક્ષ માને છે તેમને આ ઉપદેશ છે કે શુભ પરિણામથી મોક્ષ થતો માટે તો શુભ પરિણામમાં અટકીશ. પણ પહેલાં તો શું હોય ને એમ કહીએ, પહેલા તો એમ કહેવા જતા તારું વજન ત્યાં જાય છે. વાત ખૂટી નથી, પહેલાં તો શુભ હોય અને પછી જ શુદ્ધતામાં આવે. અશુભમાંથી કોઈ શુદ્ધ શુદ્ધતામાં આવે નહીં એમ વાત સાચી હોવા છતાં અભિપ્રાયની ભૂલ થઈ જાય. ત્યાં વજન ફેર થયું તો અભિપ્રાય ઊંધો થઈ ગયો. સાચી વાત એને લાભનું કારણ થવાના બદલે સાચી વાત એને નુકસાનનું કારણ. વાત સાચી તે સાચી, પણ તમે એને કેવી રીતે લ્યો છો એના ઉપર તમારા લાભ નુકસાનનો આધાર રહેલો એમ વાત. જો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી પણ મોક્ષ નથી અને બંધનો વિચાર કરવાથી પણ મોક્ષ નથી તો મોક્ષનું કારણ કયું છે? કસ્તરી મોક્ષ હેતુ ઇતિ છે. આ પ્રશ્ન ઉઠાવ્યો અમરચંદ્રાચાર્ય સંસ્કૃતમાં. પ્રશ્ન ઉઠાવ્યો છે. આપણે આ વાત તો કરી અત્યારે પૂર્વાચાર્ય કુંકુદાચાર્ય ગંધનું સ્વરૂપ જાણો કે ગંધની ચિંતા ચિંતન વિશેષ કરો ગંધી તો મોક્ષ ન થાય, તો હવે મોક્ષનું કારણ કયો અમને એમ પૂછવામાં આવતા હવે મોક્ષનો ઉપાય કહે તો ગંધને છેદવો. એમાંથી પ્રશ્ન ઉઠશે ગંધને છેદવો કેવી રીતે, કાવી રીતે લાલ એમ ચોખ્ખું પ્રશ્ન એમ પૂછવામાં આવતા હવે મોક્ષનો ઉપાય કહે છે. અહીંથી મોક્ષના ઉપાયનો વિષય છેડે છે. જેમ બંધનથી બંધાયેલો પુરુષ બેડીનું બંધન આપણે દર્શન ચાલુ આવે છે એવું બંધોને છેદીને મોક્ષ પામે છે. એ બેડીને કાપી નાખે કે ખોલી નાખે તો રાત છૂટા થઈ જાય, મુક્ત થઈ જાય એ દ્રષ્ટે. એમ જીવ બંધોને છેદીને મોક્ષ પામે એને છેદવા પડે એમ કહે છે. રાગાદી ભાવોને છેદવા પડે. આવશે ભાવ થશે તારે લડાઈ કરવી પડશે એને છેદવા માટે, લડાઈ કરવી પડશે. પુરુષાર્થ નો વિષય છે આથે વેદ જ્ઞાન છે એ બંધને છેદવાનો રામબાણ ઉપાય છે. કેવો રામબાણ ઉપાય છે? એક માત્ર ઉપાય છે અને એ પ્રયોગાત્મક છે, વિચારાત્મક નથી પણ પ્રયોગાત્મક છે. અને પ્રયોગ પુરુષાર્થ વિના થતો નથી, પ્રયોગ પુરુષાર્થ વિના થતો નથી. ચાર સો ત્રણ માં એ વાત કરી, ત્રણ સો ચાર, ત્રણ સો ચાર છે ને વચનામર પરમાગમ સાર માં એ વાત કરી. પ્રયોગ છે પુરુષાર્થ થી આ બધું કરવું પડે. કર્મથી બંધાયેલા ને બંધનો છેદ મોક્ષનું કારણ છે. કેમ કે જેમ બેડી આદિથી બંધાયેલા ને બંધનો છેદ બંધથી છૂટવાનું કારણ છે, તેમ કર્મથી બંધાયેલા ને કર્મનો કર્મબંધનો છેદ કર્મબંધનથી છૂટવાનું કારણ છે. બહુ વ્યવસ્થિત રીતે વાત કરે છે, વાત કરે છે એકદમ વ્યવસ્થિત વાત કરે છે. બંધ બંધાયેલો છો, ચિંતા થાય છે તને સ્વાભાવિક છે. કેવી રીતે બંધાણો એ વાત સમજવાનો તને પ્રયત્ન થાય છે સ્વાભાવિક છે. અને એમ કરવા જતા તને જ્ઞાન થયું ને કશાય બંધ થયો ત્યાં પાછો ભૂલ ખાતો નહીં એ લાલબત્તી મૂકી પાછી. એમ કરવા જતા તને એક સૂક્ષ્મ જ્ઞાન વિશેષ થયું અને તારો કશાય મંદ થયો તો ત્યાં પાછો ભૂલ ખાતો નહીં કે મને કઈક લાભ થઈ ગયો, જ્ઞાન પણ થયું, જ્ઞાનનું ફળ પણ મળ્યું કે નહીં. ખોટી વાત છે, હજી આગળ ચાલવાનું બાકી છે. કર્મથી બંધાયેલા ને બંધનો છેદ બંધનો નાશ કરવો, છેદ કરવો એટલે એનો અભાવ કરવો, તે જ બંધથી છૂટવાનું કારણ છે. આથી એટલે આ કથનથી પૂર્વે કહેલા બંનેને, બંને એટલે જેવો બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે અને તેમને અને જેવો બંધનો વિચાર કર્યા કરે છે તેમને બે રીતે અટકે છે. એક બંધના સ્વરૂપનું જ્ઞાન થતાં સંતોષ થયો અને મને જ્ઞાન થઈ ગયું, ઘણું જ્ઞાન થઈ ગયું, મારા જેટલું કોઈને જ્ઞાન નથી. એ પંડિતતા કહેતા કરુણાના યુગમાં આવી જાઓ મારી સામે કોઈ અત્યારે હિન્દુસ્તાનમાં. મેં કરુણાનું યોગનો ષટ્ખંડાગમનો અને ધવલ શાસ્ત્રોનો અને ગોમતસારનો એટલો અભ્યાસ કર્યો છે કે કોઈ મારી સામે આવી જા કાંડું પકડીને ઊભો રાખી દઉં. શું કે કીધું ભાઈ, એના સ્વરૂપ જાણવાથી સંતુષ્ટ થયો. આખું અધ્યાત્મ બાકી રહે છે હજી તો. કેટલું આખું, આ તો આગમનો વિષય છે, અધ્યાત્મનો વિષય નથી. કર્ણાન યુગનો વિષય તો આગમનો વિષય છે, અધ્યાત્મ તો આખું બાકી રહી જાય છે. એટલે જેઓ બંધના સ્વરૂપના જ્ઞાન માત્રથી સંતુષ્ટ છે તેમને, અને જેઓ બંધનો વિચાર કર્યા કરે છે, અહીંયા જ અટકે છે અને એ જ વિચાર આવ્યા કરે છે, આત્માનો વિચાર કરતો નથી, તેમને આત્માને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે. બંધનો વિચાર કરે છે એમાં આપણા બીજું એકલા દોષનો વિચાર કરે, દોષનું અવલોકન કરતા એકલા દોષના વિચારે ચડી જાય અને એ જ કર્યા કરે. અવલોકન પણ સાચું અવલોકન કરવાથી તો ભાવોનો પરિચય થાય અને એમાં એકલા દોષ ભાવતો પહેલા થોડું જ્ઞાન હોય ત્યારે જણાય છે. પણ અવલોકનની સૂક્ષ્મતા થતાં એને જ્ઞાનમાં જ્ઞાન સ્વભાવ પણ જણાય, એટલે દોષમાં વિભાવ જણાય અને જ્ઞાનમાં સ્વભાવ જણાય, ત્યારે બે વચ્ચે એને ભેદજ્ઞાન થવાનો અવસર અવલોકન કરતાં કરતાં આવ્યા વિના રહે નહીં. પરિપક્વ અવલોકન થાય એટલે ભેદજ્ઞાનમાં પરિણમે એમ વાત છે. પણ એકલો દોષ ને જોયા કરે, એકલો દોષ ને જોયા કરે ને એનો જ વિચાર એને ચાલ્યા કરે તો પણ એને મોક્ષનું કારણ જે ઉપાય જે છે એ કરતો નથી. આત્માને બંધના દ્વિધાકરણમાં વ્યાપાર કરાવવામાં આવે છે એવા જીવને શું કરે છે આચાર્યદેવ? શું કરાવે છે? પરિણામનો વ્યાપાર કરાવે છે. કેવા શબ્દો વાપર્યા છે! એતેન ઉભયપિ પૂર્વે આત્મબંધયોઃ દ્વિધાકરણે વ્યાપાર્યેતે, એને વ્યાપાર કરાવે છે. વ્યાપાર્યેતે કે આત્માને બંધને જુદા કરવાના પરિણામનો વેપાર કરો, બંધનો વેપાર છોડતું હોય એમ કે છે. અને ઉપર જવું હોય તો નીચલું પગથિયું છોડવું જ પડે ને, નહીતર ભાઈ તર્ક કરનારા એમ કરે તો પછી બંધનું જ્ઞાન શું કરવા અમને કરે? સીધો અમને વેદના જ કરાવું છું ને તો કઈ એમ નહીં થાય, એમ નહીં થાય. ઉપર જવું હોય તો એક પગથિયે, જે પગથિયે પગ મૂકો છે એ પગથિયેથી ઉપાડવો પડશે. અહીંયા તર્ક ન થાય કે અહીં મુકાયો મુકાવવા, ઉપાડવા માટે લે ને, ત્યાં પગ શું કરવા મુકાયો? ઉપાડી લેવા માટે. એમ તને બંધનું જ્ઞાન આગળ જવા માટે કર્યું છે, બંધમાં રોકાવા માટે કર્યું. શું કહે છે? આથી બંનેને, બંનેને એટલા બંને પ્રકારે અટકેલા જીવોને આત્મા અને બંધનું દ્વિધાકરણ, દ્વિધાકરણ એટલે જુદું પાડવું, તે છે તો જુદા જ પણ અનુભવમાં જુદા પડતા નહોતા, એને જુદા પાડવામાં વ્યાપાર કરાવવામાં આવે છે. એને અહીંયા કે આ બાજુનું કામ કરાવે, પરિણામની અંદર તો બીજા પડખાનું કામ કરું પણ આપણે જુદા પાડવા. એકલા બંધની વાત ન લે, આત્માને બંધ જુદા જુદા છે એમ એ વાતને ઉપાડ. બંધનું સ્વરૂપ જાણીને આત્માનું જે અબંધ સ્વરૂપ છે એ અબંધ સ્વરૂપને અને બંધને જુદાપણું છે, લેવા દેવા નથી, કાંઈ છેડે સીમાડે સંબંધ નથી. એટલું કરાવવા માટે આચાર્ય મહારાજ એ પ્રકારના ભેદ જ્ઞાનના પુરુષાર્થમાં યોજે છે. અહીંથી યોજના શરૂ થાય છે, યોજે છે એટલે અહીંથી યોજના શરૂ થાય છે. અર્થાત આત્મા અને બંધને જુદા જુદા કરવા પછી લગાડવામાં, જોડવામાં અથવા ઉદ્યમ કરાવવામાં, પુરુષાર્થ કરાવવામાં આવે એમ આચાર્યદેવની વાણી પુરુષાર્થ પ્રેરક છે. કેવી છે? પુરુષાર્થ પ્રેરક વાણી છે. જો વિજ્ઞાનનો પુરુષાર્થ કરતો એમાં અપેક્ષા છે કે આગળની ભૂમિકાઓને યથાર્થપણે પ્રવેશ કરીને તું વિજ્ઞાનના પુરુષાર્થ સુધીની ભૂમિકામાં આવી જા અને વિજ્ઞાનનો પુરુષાર્થ કરતો તારા બંધનો નાશ થઈને અબંધ દશાને પ્રાપ્ત કરી શકે, સંતોષ પામી શકે. એ રીતે આચાર્ય મહારાજની પ્રેરણા છે વિજ્ઞાન કેવી રીતે કરવું એ વિશે વિસ્તારથી.